જય જીનેન્દ્ર બધાને. આપણે નિયમિત ઉપાદાનના ક્લાસ શરૂ કરીએ છીએ. બધા હાથ જોડી લે મંગલાચરણ માટે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયિરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના આધારે એનું છઠ્ઠું ચેપ્ટર નિમિત્ત ઉપાદાન એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. એની સાથે સાથે આ જે ચાર્ટ છે એને પણ આપણે રેફર કરીએ છીએ, અને એ ચાર્ટના આધારે આપણે અનેક સિદ્ધાંતો, એની પરિભાષાઓ આદિ આપણે જોયા. હવે આપણી સામે નાટકના બધા કિરદારો મોજુદ છે. આ નિમિત્ત ઉપાદાનને એક નાટક તરીકે પણ ઘણી જગ્યાએ પ્રેઝેન્ટ કરવામાં આવે છે ને. તો જો નાટકના કોણ કોણ છે કિરદાર? નાટકમાં ચાર કિરદાર છે. એક છે નિમિત્ત, બીજું છે ઉપાદાન. આ બે તો ટીમ્સ છે નાટકની. આ બે ટીમ્સ છે, એક નિમિત્તની ટીમ અને એક ઉપાદાનની ટીમ. હવે નિમિત્તની ટીમમાં બે કિરદાર છે. એક છે ઉદાસીન નિમિત્ત અને બીજું છે પ્રેરક નિમિત્ત. ઉદાસીન નિમિત્ત કોને કહેવાય? કે જે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના પર અપાય, પણ કેવું અનુકૂળ? કે પોતે ઈચ્છાવાન પણ નથી અને ક્રિયાવાન પણ નથી. અને પ્રેરક નિમિત્ત કોને કહેવાય? કે જે સ્વયં કાર્ય રૂપે તો ન પરિણમે, પણ કાર્યની ઉત્પત્તિમાં એના પર અનુકૂળ હોવાનો આરોપ અપાય અને પોતે કાં તો ઈચ્છાવાન છે કાં તો ક્રિયાવાન છે. ખ્યાલ આવ્યો ને? પણ તો પણ આ બે કિરદાર છે કોની પાર્ટીમાં? તો નિમિત્તની પાર્ટીમાં છે. નિમિત્તની પાર્ટીમાં હોવાને કારણે એ બેમાંથી એકે કિરદારો કાર્યની ઉત્પત્તિમાં પોતે એ રૂપે થતા નથી, એટલે કે કાર્યરૂપ સ્વયં પરિણમતા નથી. તો કાર્યરૂપ કોણ પરિણમે છે? તો બીજી ટીમમાં આવી જાઓ. બીજી ટીમમાં કોણ છે? તો ઉપાદાનની ટીમ. એ ઉપાદાનની ટીમમાં પણ ત્રણ કિરદાર છે, અથવા બે કિરદાર કહો. એક છે ત્રિકાળી ઉપાદાન અને બીજું છે ક્ષણિક ઉપાદાન. ત્રિકાળી ઉપાદાન કોને કહેવાય? કે જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે, એ પદાર્થના દ્રવ્ય અથવા ગુણ કે જે ત્રિકાળ રહે છે એવી વસ્તુને ત્રિકાળી ઉપાદાન કહે છે. અને ક્ષણિક ઉપાદાન કોને કહે છે? તો જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે એ પદાર્થની એ સમયવર્તી ક્ષણિક અવસ્થા, એને કહેવાય ક્ષણિક ઉપાદાન. આ ક્ષણિક ઉપાદાનના પણ બે પ્રકાર છે. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય વિશિષ્ટ દ્રવ્ય અને તત્સમયની યોગ્યતા, કે જે સમયે કાર્ય થવાનું છે એ સમયની અનંતર પૂર્વ એટલે જસ્ટ પહેલાની અવસ્થા અને એ અવસ્થા સહિતનું દ્રવ્ય, કે દ્રવ્ય જે એના અનાદિ અનંત પ્રવાહ ક્રમમાં વહેતું 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 આવ્યું અને કાર્યની જસ્ટ પહેલા એ પદાર્થની કેવી અવસ્થા છે, એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી અવસ્થા. અને એ અવસ્થા કારણ અને જે નેક્સ્ટ સમયમાં થાય એ કાર્ય, અથવા તો જે સમયે કાર્ય થવાનું છે તે જ સમયની તે દ્રવ્યની અવસ્થા, તે દ્રવ્યની યોગ્યતા, તેને કહેવાય તત્ સમયની યોગ્યતા. ખ્યાલ આવે છે કે નહીં? તો જો આપણે બે ટીમ જોઈ, એક નિમિત્તની ટીમ, એક ઉપાદાનની ટીમ. હવે આમાંથી કાર્ય ખરેખર કોણે કર્યું? તો બે ટીમમાંથી કાર્ય તો ઉપાદાનની ટીમે જ કર્યું. નિમિત્તની ટીમે કાંઈ કર્યું જ નથી, એ તો ફક્ત ત્યાં મોજુદ છે. જેવી રીતના ક્રિકેટની ગેમ ચાલતી હોય તો રમે છે કોણ? કે ભાઈ એક ટીમ બોલિંગ કરે છે અને એક ટીમ બેટિંગ કરે છે, તો ત્યાં એમ્પાયર મોજૂદ છે કે નહીં? તો એમ્પાયર શું કરે છે? એમ્પાયર બસ બધું ખાલી જુએ છે. ખ્યાલ આવે છે કે નહીં? ન તો એ રમે, ન તો એ બોલિંગ કરે છે, ન બેટિંગ કરે છે. એ ખેલમાં કોઈ રીતે પાર્ટિસિપેટ કરતા નથી, બસ ત્યાં રહીને મોજૂદ છે, બધું ખાલી નિરખે છે. ત્યાં હોવાને કારણે એના પર આરોપ અપાય છે કે ભાઈ આ મેચમાં આ એમ્પાયર હતા. ખ્યાલ આવે છે ને? બસ એવી જ રીતે જે કાર્ય થયું એ કાર્ય વખતે જે પણ આજુબાજુના પદાર્થ મોજૂદ છે તો એને નિમિત્ત કહેવાય છે, જેના પર અનુકૂળ હોવાનો આરોપ અપાય તે. તો કાર્ય કોણે કર્યું? ઉપાદાન, ઉપાદાનની ટીમે કાર્ય કર્યું. હવે ઉપાદાનની ટીમમાં પણ કાર્ય કોણે કર્યું? તો કહેવાય છે ભાઈ ત્રિકાળી ઉપાદાને કાર્ય નથી કર્યું, કેમ કે ત્રિકાળી ઉપાદાનમાં તો ત્રણેય કાળ એવું કાર્ય કરવાની યોગ્યતા છે. જો એણે જ કાર્ય કર્યું હોય તો કાર્ય ત્રણેય કાળનું ઠરે. તો એણે તો નથી કર્યું, પણ એની ખાલી યોગ્યતા છે, એની શક્તિ છે એ રીતે પરિણમવાની, તો એ શક્તિ જ હોવી એ એનું મહાત્મ્ય છે. ક્ષણિક ઉપાદાન, તો ક્ષણિક ઉપાદાનમાં કાર્ય કોણે કર્યું? તો ક્ષણિક ઉપાદાનમાં પણ કાર્ય તત્ સમયની યોગ્યતાએ કર્યું છે, કેમ કે ભલે એ દ્રવ્ય પોતાના અનાદિના પ્રવાહમાં વહેતો વહેતો પૂર્વ પર્યાય સુધી અમુક રીતે પહોંચ્યો, પણ એક પર્યાય બીજી પર્યાયનું કાર્ય કરી શકતી નથી. આવું હોવાને કારણે પૂર્વની પર્યાય કારણ અને ઉત્તરની પર્યાય કાર્ય એમ કહેવું ખાલી ઉપચારની વાત છે. માટે કાર્ય કોણે કર્યું? ખરેખર એ દ્રવ્યની એ સમયની યોગ્યતાએ, કે જેને કારણે એ દ્રવ્યમાં એ રૂપે પરિણમવાની શક્તિ આવી. ખ્યાલ આવે છે કે નહીં? જો આ બધું આપણે પહેલા થઈ ગયું છે એટલે એની થોડું આપણે રિવિઝન કર્યું. આપણે પ્રશ્નોત્તર માળામાં 403 ક્વેશ્ચન સુધી ચર્ચા થઈ ગઈ હતી લાસ્ટ ક્લાસમાં. એ છેલ્લા અમુક ક્લાસમાં આપણે શેની ચર્ચા કરતા હતા? જો 401મો ક્વેશ્ચન છે, 401મો ક્વેશ્ચન શું કહે છે? જો એક મિનિટ જરા જોઈ લો. જો 401 શું કહે છે? અંતરંગ કારણ એટલે કે ઉપાદાનથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે એમ માનવામાં ન આવે તો શું દોષ આવે? તો એમ આપણે જોયું હતું કે એમ માનવામાં ન આવે તો અનવસ્થા દોષ આવે છે. અનવસ્થા દોષ એટલે કે જે પદાર્થે કાર્ય કર્યું છે એ પદાર્થને તો આપણે ખરેખર કરતા માનતા નથી, અને બીજા જ કોઈ પદાર્થને કરતા માનીએ છીએ, તો એ જે વસ્તુ જે છે જ નહીં, વિશ્વમાં હયાત જ નથી, કે જેવી રીતના આકાશમાં ફૂલ ઉગ્યા કે સસલાને શિંગડા આવી ગયા એવી કોઈ વસ્તુ હયાત જ નથી, એવી વસ્તુને કાર્યના કરતા માનવા જેવી પરિસ્થિતિ આવે. માટે અંતરંગ કારણ એટલે કે ઉપાદાનથી જ કાર્ય થયું એમ જ માનવું પડશે. ખ્યાલ આવ્યો? એ આપણે 401માં જોયું. પછી 402માં આપણે શું જોયું? કે વસ્તુનું પ્રત્યેક પરિણમન પોતાની યોગ્યતા અનુસાર જ હોય છે, એ વાત બરાબર છે કે નહીં? તો હા, બિલકુલ બરાબર છે. એમાં જરાય શંકા કરવાની અવકાશ નથી. એના માટે પછી જુદા જુદા શાસ્ત્રોના રેફરન્સીસ આમાં આપીને આપણને સમજાવ્યું. અને છેલ્લે 403માં આપણે શું જોયું? કે નિમિત્ત ખરેખર અકિંચિતકર કેમ કહ્યું? કે જે કાર્ય જ્યારે થયું એ કાર્ય થવામાં નિમિત્તના 50% તો તમે રાખો, બાકીના 50% ભલે ઉપાદાનના રાખો, પણ કાર્ય થવામાં નિમિત્ત હાજર તો હોવું જોશે કે નહીં? શાસ્ત્રમાં પણ કીધું છે ને કે કાર્ય ત્યારે જ થાય જયારે 5 સમવાય મોજૂદ હોય, અને 5માં 1 નિમિત્ત છે કે નહીં? તો નિમિત્ત હશે ત્યારે જ કાર્ય થશે કે નહીં? કે સદગુરુની ઉપસ્થિતિ વિના જીવને કેવી રીતના ઉપદેશ મળે, દેશના લબ્ધિ ન મળે તો જીવનું કલ્યાણ કેવી રીતે થાય? ખ્યાલ આવે? આવા શાસ્ત્રમાં જ ઘણા ઉદાહરણો આવે છે. ઇનફેક્ટ આજે આપણે બનારસીદાસજીના અમુક ઉદાહરણ જોશું 407 ક્વેશ્ચનમાં. તો તમે નિમિત્તને અકિંચિતકર કેમ કહ્યું? તો ત્યાં જવાબ શું આપ્યો? કે જ્યારે કાર્ય થાય છે તે કાર્ય થવામાં દરેક દ્રવ્યની પોતપોતાની યોગ્યતા પોતપોતાની જ એવી ક્ષમતા છે કે એ કાર્યરૂપે પરિણમી શકે. માટે અન્ય પદાર્થ કે જે ત્યાં ફક્ત મોજુદ છે એ પદાર્થને જો કાર્યના કરતા માનવામાં આવે તો એક પદાર્થ બીજા પદાર્થનું કરી શકે એમ પ્રૂવ થઈ જાય. અને એવો તો મહાસિદ્ધાંત આપણો જૈન ધર્મનો કે વિશ્વનો બ્રેક થઈ જાય. ખ્યાલ આવે છે ને? આપણે જૈન ધર્મનો મહાસિદ્ધાંત શું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી. નહીં તો પછી જીવને સુખ ઉત્પન્ન કરવા માટે ભગવાન જેવી કોઈ સત્તા જોઈએ. ખ્યાલ આવે છે કે કોઈ બીજું આવીને આપણું કંઈક કરી આપે એવી બધી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય, અને એવું તો વિશ્વમાં બનતું જ નથી. માટે નિમિત્તને ખરેખર અકિંચિત કર જ માનવો પડશે. બરાબર, આટલી આપણી ચર્ચા થઈ ગઈ હતી. હવે આપણે આ 404 થી આપણે આગળ વધીએ છીએ. જો થોડું ફરીથી આપણને 404 માં આપણને પહેલેથી પરિભાષા ઉપર લઈ જાય છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે કહેવાય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે કહેવાય, જો ફરીથી આપણે આવી જઈએ પેલા ચાર્ટ ઉપર, એટલે આપણને એક આખી ક્લેરિટી થઈ જાય. વાત શેની ચાલે છે? આપણે કારણ કાર્ય વ્યવસ્થા, જો ઉપાદાન નિમિત્ત એવો સિદ્ધાંત કહીએ, અથવા કારણ કાર્ય મીમાંસા કહીએ, અથવા નિમિત્ત નૈમિત્તિક ભાવ કહીએ, અથવા ઉપાદાન ઉપાધેય ભાવ કહીએ, આપણે પહેલા જોયું છે આ બધા એક જ સિદ્ધાંતને સમજાવવા માટે જુદા જુદા નામો આપવામાં આવ્યા છે. કાર્ય માટે કારણ કોણ? તો કારણ બે પ્રકારના, નિમિત્ત અને ઉપાદાન. બરાબર, તો નિમિત્ત ઉપાદાનથી કાર્ય થાય છે. ખ્યાલ આવે? ખરેખર ઉપાદાનથી જ થાય છે. કહેવા માટે એમ કહેવાય નિમિત્તથી કાર્ય થાય છે. તો આ કારણ ઉપર કાર્ય, બરાબર ને? આમ ટ્રાયંગલ જેવું સમજો, કારણ અને કાર્ય. તો કારણ કાર્ય વ્યવસ્થા કહીએ કે નિમિત્ત ઉપાદાન, ઉપાદાન નિમિત્ત એમ સિદ્ધાંત કહીએ કે નિમિત્ત જ્યારે નિમિત્તને અપેક્ષાથી કહેવાય તો કાર્યને નૈમિત્તિક કહેવાય છે. તો નિમિત્ત નૈમિત્તિક ભાવ કહીએ, અથવા ઉપાદાનની અપેક્ષાથી કહીએ તો કારણને ઉપાદેય ભાવ કહેવાય છે. તો ઉપાદાન ઉપાદેય ભાવ કહીએ. આ બધું એક જ સિદ્ધાંતને સમજાવવા માટે જુદા જુદા નામો આપવામાં આવ્યા છે. ખ્યાલ આવ્યો ને? તો જો ફરીથી અહીંયા આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે કહેવાય, તો જો જે સમયે વસ્તુ કાર્ય રૂપે પરિણમે, એટલે કે ઉપાદાનમાં કાર્ય થાય, તે જ સમયે સંયોગરૂપ પર વસ્તુને નિમિત્ત કહેવાય છે. કાર્ય એટલે શું છે? કાર્ય એટલે હાલત, દશા, અવસ્થા, પર્યાય, પરિણતિ, કોઈ પણ દ્રવ્યની તે સમયની પર્યાય, તે જ ખરેખર તેનું કાર્ય છે. ફરીથી, કોઈ પણ દ્રવ્યની તે સમયની પર્યાય, તે જ ખરેખર તેનું કાર્ય છે. તો વિશ્વમાં જે અનેક કાર્ય થાય છે કે નહીં, અનેક કાર્ય થાય છે એટલે શું કે જેવી રીતના મમ્મીએ રોટલી બનાવી, અથવા આપણે બધા ફેમસ એક્ઝામ્પલ જ લઈએ છીએ ને, કુંભારે ઘડો બનાવ્યો, તો આ તો ઉપચારથી કહેવાની ભાષા છે. પણ ત્યારે કાર્ય શું થયું કે ઘઉંના લોટનું જે દ્રવ્ય છે એ દ્રવ્યની પર્યાય રૂપે પરિણમન થઈને રોટલી બની. ખ્યાલ આવે છે ને? અથવા માટી દ્રવ્યમાંથી એની પર્યાય પલટીને એ ઘડો બન્યો. તો એ દ્રવ્યમાં એ સમયે એ પર્યાયનું પલટવું થયું તેને જ કાર્ય કહેવાય છે, અથવા તેને જ નૈમિત્તિક ભાવ કહેવાય છે. તો જે સમયે કોઈ એક દ્રવ્યમાં કાર્ય થયું ત્યારે બીજા જે બધા સંયોગરૂપ પદાર્થ હતા તેને નિમિત્ત કહેવાય છે. તો એ નિમિત્તો અને પેલા દ્રવ્યમાં થતું કાર્ય, બરાબર, એને કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ. પણ હવે કાર્ય ક્યારે થયું? કે કાર્ય તો કોઈ સ્પેસિફિક સમયે થયું કે નહીં? એ માટી તો એક સ્પેસિફિક સમયે ઘડારૂપ પરિણમી કે નહીં? જ્યારે મમ્મીએ લોટ બાંધીને વણીને ગેસ પર રોટલી નાખી અને ફૂલીને બહાર આવી ત્યારે તો રોટલી બની કે નહીં? તો કાર્ય તો એક સ્પેસિફિક ટાઈમે થયું, એક સ્પેસિફિક સમયે થયું. તો જ્યારે કાર્ય થયું ત્યારે જ બાકીના બધા પદાર્થોને નિમિત્ત તરીકે આરોપ આપવામાં આવે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ એક સમયનો સંબંધ છે. ખ્યાલ આવે છે ને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ ત્રણેય કાળનો સંબંધ નથી, નહીં તો ત્રણેય કાળ રોટલી બન્યા જ કરવી જોઈએ, બન્યા જ કરવી જોઈએ, ખ્યાલ આવે છે ને, પણ એવું તો થતું નથી. તો જો શું કહે છે, જે સમયે વસ્તુ કાર્ય રૂપે પરિણમે એટલે કે ઉપાદાનમાં કાર્ય થાય તે જ સમયે સંયોગરૂપ પર પદાર્થને નિમિત્ત કહેવાય છે. જે સમયે કાર્ય થયું તે જ સમયે આજુબાજુના જે પણ અનુકૂળ દ્રવ્ય હતા તેને નિમિત્ત કહેવાય છે. તો નિમિત્ત શું છે? નિમિત્ત કોઈ પદાર્થ નથી, કોઈ પણ સંયોગરૂપ પદાર્થની એક સમયની પર્યાયને નિમિત્ત કહેવાય છે. કોઈ પદાર્થને ત્રિકાળ નિમિત્ત કહેવાતું નથી, ખ્યાલ આવે છે કે નહીં? તો જીવને ધર્મ થઈ જાય તો શું ધર્મ માટે દેવ શાસ્ત્ર ગુરુને ત્રિકાળ નિમિત્ત કહેવાય? તો ના, એવું તો નથી. જ્યારે જીવ પોતાનો ઉપયોગ શાંત કરીને પોતાના આત્માનો વિચાર કરે અને પોતાના આત્મામાં લીન થઈ જાય તો એને સમ્યક દર્શન ઉત્પન્ન થાય, તો જ એમ કહેવાય કે ભાઈ સામેવાળા દેવ શાસ્ત્ર ગુરુ નિમિત્ત હતા. ખ્યાલ આવે છે કે નહીં? જો આગળ વાંચીએ, જે સમયે વસ્તુ કાર્યરૂપે પરિણમે એટલે કે ઉપાદાનમાં કાર્ય થાય તે જ સમયે સંયોગરૂપ પર વસ્તુને નિમિત્ત કહેવાય છે. જો કાર્ય ન થાય તો કોઈ સામગ્રીને નિમિત્ત કારણ કહેવાય નહીં, ખ્યાલ આવે છે ને? જો કાર્ય થયું જ નથી, ઘરમાં રોટલી બની જ નથી, તો શું ઘરમાં ખાલી ઘઉંનો લોટ એમનેમ પડ્યો છે તો મમ્મીને પાટલા વેલણને ગેસને નિમિત્ત કહેવાશે? નહીં કહેવાય, ખ્યાલ આવે છે ને? આ તો સિમ્પલ વસ્તુ છે. જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે ત્યારે આજુબાજુના દ્રવ્યને નિમિત્તપણાનો આરોપ અપાય છે. કારણ કે કાર્ય થયા પહેલા નિમિત્ત કોનું? કાર્ય થયું જ નથી તો નિમિત્ત શેનું? કાર્ય કારણનો સંબંધ સમય એક જ હોય છે, કાર્ય કારણનો સમય એક જ હોય છે, ખ્યાલ આવે? માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એક સમયના વર્તમાન પર્યાયમાં હોય છે. જે દ્રવ્યમાં કાર્ય થયું તે દ્રવ્યની વર્તમાન પર્યાય ઉપાદાન એટલે કે તત્સમયની યોગ્યતા, અને જે દ્રવ્ય આજુબાજુના સંયોગરૂપ દ્રવ્યો છે કે જેનામાં અનુકૂળ હોવાનો આરોપ અપાય છે એ દ્રવ્યની વર્તમાન પર્યાય એ એક સમયનું નિમિત્ત, ખ્યાલ આવ્યો કે નહીં? તો તત્સમયની યોગ્યતાથી એ દ્રવ્યમાં એ સમયે કાર્ય થયું અને એ જ મોમેન્ટ પર આ બાકીના બધા દ્રવ્યોને નિમિત્ત હોવાનો આરોપ આપવામાં આવ્યો. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે કહેવાય? કે જ્યારે કાર્ય થાય તે એક સમયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. નિમિત્ત નૈમિત્તિક સંબંધને દ્રષ્ટાંત આપીને સમજાવો. 405 આપણે તો ઘણા બધા એક્ઝામ્પલ ઓલરેડી જોયા જ છે, પણ જો અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. નિમિત્ત નૈમિત્તિક સંબંધને દ્રષ્ટાંત આપીને સમજાવો. તો જો કેવલ જ્ઞાન, જે કેવળી ભગવાન છે, એમને કેવલ જ્ઞાનમાં લોકાલોક જણાય છે, ખ્યાલ આવે છે કે નહીં? તો લોકાલોક જણાય છે તો એમને પોતાની યોગ્યતાથી જણાય છે કે બહાર લોકાલોક છે એટલે જણાય છે? ખ્યાલ આવે છે ને? ચલો કેવળી ભગવાનને મૂકો, પહેલા આપણે જોઈ લઈએ. આ પેન્સિલ છે, આ પેન્સિલ મને એટલે જણાય છે કે સામે પેન્સિલ છે, કે પછી મારા જ્ઞાનની એવી યોગ્યતા છે એટલે મને જણાય છે? ખ્યાલ આવે છે? થોડો ટ્રિકી ક્વેશ્ચન છે, કેમ કે આપણને તો પ્રગટ શું લાગે છે કે અત્યાર સુધી પેન્સિલ હતી નહીં, સાઈડ પર પડી હતી તો ક્યાં જણાતી હતી, હવે પેન્સિલ સામે આવી તો જણાય છે, તો પેન્સિલ છે તો જ જણાય છે ને? ખ્યાલ આવ્યો કે નહીં? પણ જો એવું નથી, એવું નથી, કેમ કે હવે સમજો, આ તો મેં પેન્સિલ શબ્દ લીધો એટલે આપણને પેન્સિલ ખ્યાલમાં આવી. હવે આપણે એમ વિચાર કરીએ કે સમજો આપણે સ્ક્રૂડ્રાઈવર, ખ્યાલ આવે ને? સ્ક્રૂડ્રાઈવર તો આપણી સામે છે નહીં, પણ શબ્દ લેતા જ આપણા જ્ઞાનમાં સ્ક્રૂડ્રાઈવરનું પિક્ચર બને છે કે નહીં? બને છે ને? તો જ્ઞાનમાં કોઈ પદાર્થને જાણવા માટે સામે એ પદાર્થ હોય એવી જરૂરત નથી, ખ્યાલ આવે છે ને? સામે એ પદાર્થ હોવો જ જોઈએ એવું કમ્પલ્શન નથી જ્ઞાનમાં જાણવા માટે. માટે જ્ઞાનમાં જાણવાનું કાર્ય કોણે કર્યું? તો જ્ઞાને પોતે જ કર્યું, પોતાની જ યોગ્યતાથી કર્યું. જ્ઞાનમાં જ એ સમયે એ પદાર્થને જાણવાની શક્તિ હતી, માટે એ પદાર્થ જણાયો. ખ્યાલ આવે છે કે નહીં? અને પછી આજુબાજુના પદાર્થ એને નિમિત્ત કહેવાશે. હવે આ પેન્સિલ વર્તમાનમાં મારી સામે છે અને હું પેન્સિલ જાણું છું, તો આ જ પેન્સિલ નિમિત્ત કહેવાશે. પણ હવે સ્ક્રુડ્રાઈવર મારી સામે નથી, ખ્યાલ આવે છે ને? મારી સામે નથી અને હું સ્ક્રુડ્રાઈવર જાણું છું, તો નિમિત્ત કોને કહેવાશે? કે ભાઈ, મેં પહેલા ક્યારેક કોઈક સ્ક્રુડ્રાઈવરને ઘરમાં જોયું હશે, તો એનું સ્મરણ મને થાય છે એમ કરીને પેલા સ્ક્રુડ્રાઈવર પર આરોપ આપવામાં આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો ક્યારે પણ કાર્ય થાય તો કાર્ય તો ઉપાદાનથી જ થાય છે, પણ આપણે તો એક વ્યવહારથી બોલવા ચાલવાની ભાષા છે ને, એટલે કોઈક તો પદાર્થ ગોતવો પડશે ને આરોપ આપવા માટે. ખ્યાલ આવે છે ને? કોઈક તો પદાર્થ ગોતવો પડશે ને આરોપ આપવા માટે. એટલે જે પદાર્થ આમ આજુબાજુ આરોપિત કથન કરી શકાય એના પર એને નિમિત્ત કહી દેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? બસ એવી જ રીતે કેવડી ભગવાનને એમના કેવળ જ્ઞાનમાં લોકાલોક એમને પ્રત્યક્ષ જણાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પોતાની કેવળ જ્ઞાનની યોગ્યતાથી એમને લોકાલોક જણાય છે. સામે લોકાલોક તો છે, નથી એવું નથી. જો હોય જ નહીં, જો લોકાલોક જેવી સત્તા, લોક અને અલોક, લોકાકાશ અને અલોકાકાશ, અને લોકાકાશની અંદર રહેલા છ દ્રવ્યો, અલોકાકાશમાં તો કઈ છે જ નહીં, ખાલી જગ્યા છે. તો આ બધા પદાર્થો હોય જ નહીં, સમજો વિશ્વ જેવી કોઈ સત્તા જ નથી, અને કેવડી ભગવાન જાણી લે તો એમનું જ્ઞાન મિથ્યા જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? જે વસ્તુની સત્તા જ નથી અને એવી વસ્તુ આપણે જાણી શકીએ, તો એવું તો બને નહીં. ખ્યાલ આવે છે ને? તો કેવડી ભગવાનને જે લોકાલોક જણાય છે, તો એમનું જ્ઞાન નિત્ય જ્ઞાન નથી, એવા લોકાલોકની સત્તા છે. પણ એ સત્તા છે એટલે એમને જણાય છે, તો એમ પણ નથી. ખ્યાલ આવે છે ને? જો ફાસ્ટ કહી ગયો, થોડો વિચાર કરજો. કેવલી ભગવાન શું આમ જાણે આંખ ખુલ્લી રાખીને લોકાલોકને જોતા હશે? અચ્છા ચલો, આંખેથી તો જોતા નથી, જ્ઞાનથી ડાયરેક્ટ જુએ છે, તો શું લોકાલોકને આમ ઉપયોગ મૂકીને જોતા હશે? અચ્છા ચલો, એમને તો ઉપયોગ એ નથી મૂકવાનો, કેમ કે કેવળ જ્ઞાન છે. તો કેવળ જ્ઞાનમાં એક જ સમયમાં આખું લોકાલોક જણાઈ જાય છે, તો શું એમના જ્ઞાનનું ફોકસ લોકાલોક પર છે? એ બિલકુલ નથી. કેવળી ભગવાનના જ્ઞાનનું ફોકસ તો પોતાના આત્મા પર જ છે, અને એઝ અ બાય પ્રોડક્ટ લોકાલોક જણાઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે લોકાલોક છે અને એનું સ્વરૂપ જણાયું, જેવી રીતના પેલું સ્ક્રુડ્રાઈવર ક્યાંક તો છે, ક્યાંક તો મેં પહેલા જાણ્યું હતું અને એનું સ્મરણ અત્યારના થયું, તો મારા જ્ઞાનમાં અત્યારના જણાયું, માટે પેલા સ્ક્રુડ્રાઈવર પર આરોપ આપવામાં આવે છે. એવી જ રીતે જ્યાં અહીંયા કેવડી ભગવાનને લોકાલોક જણાય છે, તો પોતાની યોગ્યતાથી જણાવવા છતાં બહારમાં પેલા લોકાલોક છે એટલે એના પર આરોપ અપાય છે કે ભાઈ આ લોકાલોક નિમિત્ત છે. ખ્યાલ આવે? અને જ્ઞાન તો પોતામાં પોતાની જ યોગ્યતાથી અંદર થયું, માટે એ જ્ઞાનને ઉપાદાન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? જો જ્ઞાનમાં એવી શક્તિ અથવા એ પર્યાયની એવી યોગ્યતા, એ ઉપાદાન, અને એ જ્ઞાનમાં એકચ્યુઅલી એવું જણાવવું, એને કહેવાય કાર્ય અથવા ઉપાદેય અથવા નૈમિત્તિક. ખ્યાલ આવે છે કે નહીં? જો આ ઉપાદાન અને ઉપાદેયમાં ડિફરન્સ સમજાય છે કે નહીં? નિમિત્ત અને ઉપાદાનમાં તો આપણને ડિફરન્સ ક્લિયર સમજાય જાય. જો આ ચાર્ટના માધ્યમથી આપણે જોઈએ તો હજી ક્લિયર થઈ જાય. નિમિત્ત અને ઉપાદાનમાં ડિફરન્સ તો ક્લિયરલી સમજાઈ જાય છે. નિમિત્ત અને નૈમિત્તિક કહેતા, નૈમિત્તિકમાં ઉપાદાન ન લેવું, નૈમિત્તિક એટલે કાર્ય. એવી જ રીતે ઉપાદાન ઉપાદેય કહેતા, ઉપાદેય એટલે નિમિત્ત ન લેવું, ઉપાદેય એટલે કાર્ય. ખ્યાલ આવે છે ને? તો કેવડી ભગવાનને પોતાના જ્ઞાનમાં લોકાલોક જણાયા, તો લોકાલોક જણાવવું એ જે ક્રિયા થઈ એ તો કાર્ય છે. બહારના લોકાલોક એ નિમિત્ત છે, અને કેવડી ભગવાનના જ્ઞાનની યોગ્યતા એ ઉપાદાન કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ જ સમયે જ્ઞાનમાં યોગ્યતા છે, એ જ સમયે જ્ઞાનમાં લોકાલોક જણાય છે, અને એ જ સમયે બહાર લોકાલોક છે કેવલી ભગવાનને પોતાની પોતાની જ યોગ્યતાથી જ્ઞાનમાં લોકાલોક જણાય છે. માટે કાર્ય ક્યાં થયું? કે ઉપાદાનમાં થયું. કાર્ય શું થયું? કે લોકાલોક જણાયા તે કાર્ય થયું. અને નિમિત્તનો આરોપ કોના પર આવ્યો? કે બહારના લોકાલોક ઉપર. ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહીએ છે, તો બહારના લોકાલોક અને કેવળી ભગવાનના જ્ઞાનમાં જણાયું તે લોકાલોક એટલે કે કાર્ય. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવ્યો? જો ફરીથી અહીંયા આવે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દ્રષ્ટાંત આપીને સમજાવો, તો કેવળ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનમાં જણાયેલા લોકાલોક તે નૈમિત્તિક છે, અને લોકાલોક રૂપ બધા બહારના જ્ઞેય, લોકાલોક રૂપ બહારના જ્ઞેય પદાર્થ તે બધા નિમિત્ત પદાર્થો છે. ખ્યાલ આવે છે? જો આ પ્રવચન સારની 26મી ગાથામાંથી આ લેવામાં આવ્યું છે, કેવલ જ્ઞાનમાં જણાતા લોકાલોક નૈમિત્તિક એટલે કે કાર્ય, અને બહાર રહેલા લોકાલોક તે છે નિમિત્ત. ખ્યાલ આવ્યો? બીજું એક્ઝામ્પલ જોઈએ. સમ્યક દર્શન તે નૈમિત્તિક છે અને સમ્યક જ્ઞાનીના ઉપદેશાદિ નિમિત્ત છે. જો હવે આમાં કઈ રીતે પદ્ધતિ છે, કોઈ જીવ જ્યારે પોતાના આત્માનો તત્વ વિચાર કરે, તત્વ વિચારમાં એવો ઊંડો ઉતરી જાય કે એને પાંચ લબ્ધિરૂપ પરિણામ થતા જાય છે. સૌથી પહેલા જીવને ક્ષયોક્ષમ લબ્ધિ, પછી વિશુદ્ધિ લબ્ધિ. ક્ષયોક્ષમ લબ્ધિ એટલે કે એ આત્માને પકડવાની શક્તિ એનામાં હોવી. વિશુદ્ધિ લબ્ધિ એટલે કે એ વિચારમાં એવો જરાક ઊંડો ઉતર્યો કે એની દ્રષ્ટિ આત્મા તરફ જવી અને પરિણામોમાં વિશુદ્ધતા થવી. ત્યાં સામે કે જ્ઞાની ભગવાન, કોઈ પણ જ્ઞાની દેવશાસ્ત્ર ગુરુ, સમ્યક જ્ઞાનીનો ઉપદેશ એને મળ્યો તો એ બહારનો ઉપદેશ એ દેશના નથી. એ બહારનો ઉપદેશ મળ્યો એ કઈ દેશના નથી, પણ એ ઉપદેશ ઉપર આ જીવે વિચાર કર્યો અને વિચાર કરવામાં એને અંદર વિશુદ્ધતા હજી વધી, એને ખરેખર કહેવાય છે દેશના લબ્ધિ. ખ્યાલ આવે છે ને? એ દેશના લબ્ધિ એ મોમેન્ટનું કાર્ય છે. નહીં તો આપણે જે આ દિવ્ય ધ્વનિ નિરંતર કરે છે કેવળી ભગવાનની વિદેહ ક્ષેત્રમાં, અથવા આપણે અહીંયા વર્તમાનમાં ગુરુદેવ શ્રી આદિના સ્વાધ્યાય સાંભળીએ છીએ, તો એ તો આપણે રોજ સાંભળીએ છીએ, તો શું આપણને દેશના મળી ગઈ કહેવાય? એમ ન કહેવાય. ખ્યાલ આવે છે ને? એના ઉપર જ્યારે આપણે ઊંડો વિચાર કરતા થઈએ અને એના કારણે આપણા પરિણામોમાં વિશુદ્ધતા વધતી જાય, ત્યાં એ દેશના લબ્ધિ પ્રગટ થાય છે. પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે ને? આ દેશના લબ્ધિ પ્રગટ થવાની વસ્તુ છે. આ પાંચ લબ્ધિરૂપ પરિણામ એ તો ક્ષણિક અવસ્થા છે. ક્યાંક થોડા સેકન્ડમાં એ વિશુદ્ધતા વધીને એ કરણ લબ્ધિ સુધી પહોંચીને સમ્યક દર્શન પ્રગટ કરે છે. ખ્યાલ આવે છે ને? તો એ દેશના લબ્ધિ મળી એટલે વિશુદ્ધતા વધી, એમાં જીવે વળી ઊંડો તત્વ વિચાર કર્યો તો એ જીવ પ્રાયોગ્ય લબ્ધિમાં પહોંચ્યો. એ તત્વ વિચારમાં એવો ઊંડો ડૂબતો ગયો કે એને પછી વળી કરણ લબ્ધિ સુધી પહોંચ્યો. ત્રણ કરણ પરિણામ થયા. એ વિચારધારા બી તૂટી અને જીવ પોતાના આત્માનો અનુભવ કરવા લાગ્યો અને ત્યાં એને સમ્યક દર્શન પ્રગટ થયું. ખ્યાલ આવે છે? સમ્યક દર્શન પ્રગટ થયું એટલે જાણે આ આત્મા એવો શાંત શાંતનો અનુભવ કરે છે, જેવો અંદર સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ, એવો જ પર્યાયમાં અનુભવ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આ સમ્યક દર્શન પ્રગટ થયું એ તો થયું કાર્ય. ખ્યાલ આવે છે? આ આપણે રેફરન્સ એસ્ટાબ્લિશ કર્યું. આ જીવે પોતાના આત્મામાં ડૂબીને એનો અનુભવ કર્યો, એ થયું એનું કાર્ય. હવે જ્યારે કાર્ય થયું, કાર્ય ક્ષેમાં થયું? જીવમાં થયું કે દેવશાસ્ત્ર ગુરુમાં થયું? તો જીવમાં થયું. ખ્યાલ આવે છે ને? કાર્ય ક્ષેમાં થયું કે જીવ પદાર્થમાં થયું? સમ્યક દર્શન પ્રગટ થવું એ આપણા જીવની પર્યાયમાં પ્રગટ થાય છે. જીવ દ્રવ્ય, એની શ્રદ્ધા ગુણ, અને શ્રદ્ધા ગુણની મિથ્યા પર્યાયમાંથી સમ્યક પર્યાયમાં પરિણમવું, એને કહેવાય સમ્યક દર્શન પર્યાય. પર્યાય કહો, કાર્ય કહો, સેમ જ વસ્તુ થઈ ને? હાલત, દશા, અવસ્થા, પર્યાય, પરિણતિ, કાર્ય. તો જીવને પોતાની અવસ્થામાં સમ્યક દર્શન પ્રગટ થવારૂપ કાર્ય થયું. તો ઉપાદાન કોણ? ત્રિકાળી ઉપાદાન જીવ દ્રવ્ય પોતે. ખ્યાલ આવે? બધા જ સિદ્ધાંતો આમાં લગાવી લઈએ. ત્રિકાળી ઉપાદાન કોણ છે? કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અનાદિકાળથી શુદ્ધ એવી એવો ધ્રુવ સત્તા, એને કહેવાય ત્રિકાળી ઉપાદાન. કેમ કે એનામાં ત્રણે કાળ એવી શક્તિ છે કે સમ્યક દર્શનને પ્રગટ કરી શકે. એનામાં સુખ ગુણ, એનામાં શ્રદ્ધા ગુણ, એનામાં એવી એવું મહાત્મ્ય અંદર ભર્યું છે કે પોતા પર ક્યારે પણ નજર કરે તો એને સમ્યક દર્શન પ્રગટ થાય. અનાદિકાળથી કર્યું નથી, પણ શક્તિ તો એવી પોતાની જ અંદર લઈને ફરે છે. ખ્યાલ આવે છે? જેવી રીતના ગુરુદેવશ્રી હંમેશા કે હરણની નાભીમાં જ કસ્તુરી છે, અંદરથી જ એને સુગંધ આવે છે અને ગોતે છે આખા જંગલમાં. એવી જ રીતે આ જીવમાં અંદરથી જ એવી શક્તિ છે કે શાંતિ અને સુખ પ્રગટ કરી શકે. અને આપણે ફાંફા મારીએ છીએ બહાર, પણ અત્યારના આ જીવે એ પાંચ કરણ રૂપ પરિણામ કર્યા, પાંચ લબ્ધિરૂપ પરિણામ કર્યા અને અંદરથી શાંતિ પ્રગટ કરી અને સમ્યક દર્શન એને પ્રગટ થયું. આ થયું આપણું કાર્ય. એ કાર્યનું ત્રિકાળી ઉપાદાન આ જીવ દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય પોતે. ખ્યાલ આવે છે? ક્ષણિક ઉપાદાન કોણ છે? એ જીવ દ્રવ્યની વિશુદ્ધ થતી પર્યાય, વર્તમાન પર્યાય. એ જીવ દ્રવ્યની એ પાંચ લબ્ધિરૂપ પરિણામોથી વિશુદ્ધ થતી વર્તમાન પર્યાય, એ એનું ક્ષણિક ઉપાદાન. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિત દ્રવ્ય શું છે? કે ભાઈ એ જીવ દ્રવ્ય અનાદિ મિથ્યા દ્રષ્ટિ હતો, ત્યાંથી વહેતો 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 એ આ પાંચ લબ્ધિરૂપ પરિણામમાં આવ્યો. એ પાંચ લબ્ધિરૂપ પરિણામમાં એણે ક્ષયક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિને કરણ લબ્ધિ સુધી એ પહોંચ્યો. ખ્યાલ આવે છે કે નહીં? આ બધા લબ્ધિરૂપ પરિણામોથી વિશુદ્ધતા વધી વધી વધીને વિશુદ્ધતાની ટોચ સુધી પહોંચ્યો. કરણ લબ્ધિના અંત સમયે વિશુદ્ધતાની ટોચ સુધી પહોંચ્યો. હવે આ કરણ લબ્ધિનો પરિણામ પૂરો થશે એવું જ એને સમ્યક દર્શન પ્રગટ થશે. તો એ જસ્ટ અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સહિતનું દ્રવ્ય છે. અને તત્ સમયની યોગ્યતા શું છે? કે એ જીવને એ સમયે એ પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ થવાની યોગ્યતા. ખ્યાલ આવે છે ને? તો આ તો બધા થયા ઉપાદાન. હવે નિમિત્ત કોણ છે? હવે નિમિત્ત કોણ છે? તો જો બધું કાર્ય તો થયું જીવ દ્રવ્યમાં, એની પર્યાયમાં, પણ હવે બહાર કોઈક તો દ્રવ્ય એવો હશે ને કે જે જીવ દ્રવ્યને અનુકૂળ થયા. અનુકૂળ થયા એટલે કે ભાઈ એનું કંઈક તો કોન્ટ્રીબ્યુશન હશે, એમ નહીં, એમ નહીં. પણ જ્યારે જીવ દ્રવ્યએ આવું કર્યું ત્યારે એમ સમજો કે ભાઈ અમેરિકામાં સૂર્યગ્રહણ થયું, એને ને આને કંઈ સંબંધ છે? કાંઈ સંબંધ નથી. તો એના પર નિમિત્ત હોવાનો આરોપ અપાશે? નહીં અપાય. તો નિમિત્ત હોવાનો આરોપ કેના પર અપાશે? કે જ્યારે એ દ્રવ્યમાં કાર્ય થયું ત્યારે એ કાર્યને અનુકૂળ જે પણ દેખાય એના પર નિમિત્ત હોવાનો આરોપ અપાશે. તો અહીંયા અનુકૂળ કોણ દેખાય છે? કે ભાઈ દેવ, શાસ્ત્ર, ગુરુ, સમ્યક જ્ઞાની, ધર્માત્માનો ઉપદેશ, એ અહીંયા અનુકૂળ દેખાય છે. કેમ દેખાય છે? કેમ કે એ જેવો એમણે ઉપદેશ આપ્યો એવો વિચાર આ જીવે કર્યો અને એને વિશુદ્ધિ વધીને સમ્યક દર્શન પ્રગટ થયું. ખ્યાલ આવે છે કે? જો એ પણ ધ્યાન આપજો, સમ્યક જ્ઞાની ધર્માત્માએ જ્યારે ઉપદેશ આપ્યો તો એ જ ઉપદેશ આણે ગ્રહણ કરીને એને વિશુદ્ધિ પ્રગટ થઈ એમ પણ નથી. ખ્યાલ આવે છે ને? નહીં તો સમ્યક જ્ઞાની ધર્માત્મા ઉપદેશ બધાને, ઘણા બધાને આપે છે. ગુરુદેવશ્રીના પ્રવચનો તો ઘણા બધા લોકો સાંભળે છે, તો શું બધાને એક સમાન ભાવ ઉત્પન્ન થાય છે? એક સમાન ઉત્પન્ન જ થતા. આ સૌગાનીજી જેવા મહાન જીવો હોય એક શબ્દ સાંભળીને પોતાનું કાર્ય કરી લે છે. જ્ઞાન ને રાગ ભિન્ન છે એટલી વાત સાંભળે છે અને સમ્યક દર્શન પ્રગટ કરી લે છે, અને બીજા લોકો નથી કરી શકતા. તો કોઈક કરી લે છે ને કોઈક નથી કરી શકતા, એ આપણને શું બતાવે છે? એ આપણને એ બતાવે છે કે દરેક જીવની પોતાની યોગ્યતાથી કાર્ય થાય છે. ખ્યાલ આવે છે ને? તો ત્યારે સમ્યક જ્ઞાની ધર્માત્માનો ઉપદેશ શું છે? એ નિમિત્ત માત્ર છે. ખ્યાલ આવ્યો કે નહીં? દેવ, શાસ્ત્ર, ગુરુ, સમ્યક જ્ઞાની ધર્માત્માઓનો ઉપદેશ એ નિમિત્ત, જીવ દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ એ ત્રિકાળી ઉપાદાન, એ દ્રવ્યની એ સમયની પર્યાયની યોગ્યતા એ એનું ક્ષણિક ઉપાદાન. અને ક્ષણિક ઉપાદાન એ રૂપે પરિણમ્યું, કાર્ય રૂપે પરિણમ્યું, એમાં સમ્યક દર્શનાદિ પ્રગટ થયા, ત્યારે દેવશાસ્ત્ર ગુરુને કે જ્ઞાની ધર્માત્માના ઉપદેશને નિમિત્ત કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? જો એવી જ રીતે ત્રીજું ઉદાહરણ પણ અહીંયા આપ્યું છે કે સિદ્ધ દશા તે નૈમિત્તિક છે અને પૂદગલ કર્મનો અભાવ તે નિમિત્ત છે. સિદ્ધ દશા નૈમિત્તિક, પૂદગલ કર્મનો અભાવ નિમિત્ત. અરિયંત પરમાત્મા ચાર જ્ઞાન, ચાર અનંત ચતુષ્ટયના ધારક છે, તો પણ એમને હજી ચાર અઘાતી કર્મનો ઉદય ચાલુ છે. ખ્યાલ આવે છે ને? તો અઘાતી કર્મનો ઉદય ચાલુ છે એટલે એ અહીંયા અરિયંત અવસ્થામાં છે. હવે જ્યાં એ અઘાતી કર્મનો અભાવ થાય છે એ જ સમયે અહીંયા અરિયંત ભગવાન સિદ્ધ ભગવાન રૂપે પરિણમીને આ શરીરથી આત્મા છૂટો પડે છે અને સિદ્ધ શિલા પર જઈને એ જ સમયે બિરાજમાન થાય છે. ખ્યાલ આવે છે ને? આટલું બધું કાર્ય એક સાથે થયું. કેટલું બધું કાર્ય એક સાથે થયું કે જો અરિયંત ભગવાન એ જ સમયે આ જે ઔદારિક પરમ ઔદારિક શરીર એમનું હતું ને એનાથી એ આત્મા છૂટો પડ્યો. ખ્યાલ આવે છે? એ આત્મા ઉર્ધ્વગમન સ્વભાવથી એ જ સમયે સિદ્ધ શિલા પર જઈને બિરાજમાન થયો અને એ જ સમયે આ બાજુ અઘાતી કર્મનો ઉદય પૂરો થયો, એનો અભાવ થયો. ખ્યાલ આવે છે ને? તો અહીંયા તો એક જ નિમિત્ત કીધું છે કે પૂદગલ કર્મનો અભાવ, અઘાતી કર્મનો અભાવ એ નિમિત્ત અને સિદ્ધ દશા તે નૈમિત્તિક. અહીંયા ઉપાદાન કારણ કોણ છે? કે જીવ, અરિયંત ભગવાનનો જીવ પોતે ત્રિકાળી ધ્રુવ, એનો ત્રિકાળી ઉપાદાન અને એ સમયની એ અરિયંત ભગવાનની એ યોગ નિરોધ પૂરો થયો અને બસ હવે સિદ્ધ દશા પ્રગટ થવાની યોગ્યતા એનું ક્ષણિક ઉપાદાન. ખ્યાલ આવે છે કે નહીં? તો જેવું ક્ષણિક ઉપાદાન છે એવી સિદ્ધ દશા પ્રગટ થવી એ કાર્ય એટલે કે નૈમિત્તિક, એ સિદ્ધ દશા પ્રગટ થવાની યોગ્યતા એ ક્ષણિક ઉપાદાન, એ ત્રિકાળી ધ્રુવ જીવ એ ત્રિકાળી ઉપાદાન અને આ બાજુ કર્મનો અભાવ, અઘાતી કર્મનો અભાવ તે નિમિત્ત છે. અઘાતી કર્મનો અભાવ શું કામ? આ શરીરથી જુદા પડવું એને પણ નિમિત્ત કહી શકાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કેમકે આ શરીર દ્રવ્ય જુદું છે, આ પરમ ઔદારિક શરીર જુદું છે અને જીવ એ ભગવાનનો જીવ દ્રવ્ય જુદો છે, તો એ શરીરથી જુદા પડવું અથવા શરીરનો અભાવ એમ કહો, પરમ ઔદારિક શરીરનો અભાવ અથવા ઘાતી કર્મનો અભાવ એ બે નિમિત્ત અને સિદ્ધ દશા પ્રગટ થવી તે ઉપાદાન. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે કે નિમિત્ત અને કાર્યનો સંબંધ અને આ બાજુ ઉપાદાન ઉપાદેય સંબંધ, એટલે આમાં જ ઉપાદાન ઉપાદેયની ભાષામાં કેવું હોય તો શું કહેશો? સિદ્ધ દશા ઉપાદેય છે અને સિદ્ધ ભગવાનનો જીવ એ ઉપાદાન છે. ખ્યાલ આવે છે ને? સિદ્ધ દશા ઉપાદેય અને સિદ્ધ ભગવાનનો જીવ અથવા જીવ દ્રવ્યની યોગ્યતા તે ઉપાદેય ઉપાદાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ બાજુ સિદ્ધ ભગવાનની યોગ્યતા કે એ અરિયંત ભગવાનની સિદ્ધ રૂપે પરિણમવાની યોગ્યતા, આ બાજુ અઘાતી કર્મનો અભાવ થવો એ નિમિત્ત અને અહીંયા સિદ્ધ દશા પ્રગટ થવી તે કાર્ય. ખ્યાલ આવે છે ને? તો આ યોગ્યતા કાર્ય રૂપે પરિણમી અને આ આજુબાજુના રહેલા શરીર કર્મ આદિ પર આરોપ આપવામાં આવ્યો, તો આ શરીર કર્મ આદિને નિમિત્ત કહેવાય. એ યોગ્યતા જે કાર્યરૂપે પરિણમવી તો એને કાર્યને નૈમિત્તિક કહો કે ઉપાદાન કહો કે કાર્ય કહો, અને આ બાજુ જે સિદ્ધ રૂપે પરિણમવાની યોગ્યતા હતી એ યોગ્યતા ઉપાદાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? આખી સિસ્ટમ આવ્યો સમજાઈ ગયો હશે. જો આ 405 ક્વેશ્ચનમાં હજી પણ બીજું એક ઉદાહરણ લઈને વાત સમજાવવામાં આવી છે જે સમયસાર ગાથામાંથી લેવામાં આવ્યું છે, એ ઉદાહરણ તમે હવે હોમવર્ક તરીકે વાંચજો. જો એમાં પણ શું વાત કરે છે કે જેમ અધકર્મથી નિપજેલું અને ઉદ્દેશથી નિપજેલું એવું તે નિમિત્તભૂત આહારાદિ પુદ્ગલ દ્રવ્ય તેને નહીં પચકતો આત્મા એટલે કે મુનિ નૈમિત્તિક ભૂત બંધ સાધક ભાવને પચકતો નથી. જો અહીંયા સિચ્યુએશન શું છે સમજો, આમાં સિચ્યુએશન શું છે એ સમજી જશો તો આખી આ ભાષા જરા કોમ્પ્લિકેટેડ છે પણ સમજાઈ જાય. કોઈ મુનિરાજ છે, એ મુનિરાજ માટે કોઈ મુનિરાજ છે એમના માટે બનાવેલો આહાર એ કેવો આહાર કહેવાય? ઉદ્દેશિક આહાર કહેવાય. જો અહીંયા નીચે લખ્યું છે ઉદ્દેશિક આહાર. ઉદ્દેશિક એટલે કે એ મુનિરાજને જ અનુલક્ષીને એ આહાર બનાવ્યો છે, અને એ આહાર જો મુનિરાજ ગ્રહણ કરે, એ મુનિરાજ એ આહાર ખાય તો એમને હિંસાનો દોષ લાગે છે. જ્યારે આહાર બનાવવામાં આવ્યો ત્યારે અગ્નિકાયના જીવોની અથવા વાયુકાયના જીવોની, જલકાયના જીવોની, પૃથ્વીકાયના જીવોની અથવા કદાચ કોઈ એક પરવા ન કરી હોય તો ત્રસકાયના જીવોની પણ હિંસા થઈ હશે. ખ્યાલ આવે છે કે નહીં? તો મુનિરાજ આવી રીતના એમના માટે બનાવેલો આહાર ક્યારેય ગ્રહણ કરે નહીં, ક્યારેય ગ્રહણ કરે નહીં. એટલે મુનિરાજના આહારને અનુદ્દેશિક આહાર કહેવાય. ખ્યાલ આવે છે ને? અનુદ્દેશિક આહાર કહેવાય. હવે કોઈ કોઈ મુનિરાજ એમના માટે જ બનાવેલો આહાર ગ્રહણ કરે છે તો એને ઉદ્દેશિક આહાર કહેવાય છે, અને આવા આહારને કારણે એમને કર્મનો બંધ થાય છે. મુનિરાજને ઘોર કર્મનો બંધ થાય છે. ખ્યાલ આવે છે ને? તો અહીંયા નિમિત્ત કોને કીધું કે એ કર્મનો બંધ અને એ આહાર, એ બે તો નિમિત્ત કારણ છે. આ બાજુ તે મુનિરાજના ભાવો, મુનિરાજના આહાર ગ્રહણ કરવાના ભાવ એ ઉપાદાન છે, અને એ આહારને ગ્રહણ કરવું એ ક્રિયા છે અથવા કાર્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો અહીંયા એ જ કે છે, જેમ અધકર્મથી નિપજેલું, અધકર્મ એટલે પાપ કર્મ. જો અહીંયા એનો મીનિંગ નીચે વાંચીએ તો જરા વધારે સમજાઈ જાય છે. જે પાપ કર્મથી આહાર નિપજે એટલે કોઈ એ પાપનો એ પાપ કર્મ બંધાય, અને આ બાજુ આહાર નિપજે તો એ પાપ કર્મ અથવા એ આહાર એ બંનેને અધકર્મ કહેવામાં આવે છે, અથવા એ બંને નિમિત્ત છે. અને આહાર ગ્રહણ કરનારના નિમિત્તે જ બનવામાં આવ્યો છે, આવ્યો હોય તે ઉદ્દેશી કહેવામાં આવે છે. આવા આહાર અધકર્મ ઉદ્દેશિકના નિમિત્તે જ આત્માના ભાવ, આ આત્માના એટલે કે મુનિરાજના ભાવ એ ઉપાદાન છે. ખ્યાલ આવે છે ને? તે નૈમિત્તિક બંધ સાધક ભાવ છે. જો ફરીથી આમાં શું સિચ્યુએશન કીધી, મુનિરાજના ભાવ એ ઉપાદાન, આ બાજુ આહાર અથવા તો એ કર્મનો બંધ એ નિમિત્ત, અને મુનિરાજે આહાર ગ્રહણ કરવો એ કાર્ય. ખ્યાલ આવે છે ને? તો ઉપાદાન કાર્ય એટલે કે ઉપાદેય અથવા નૈમિત્તિક અથવા કાર્ય, અને આ બાજુ નિમિત્ત, એટલે એ આખી ત્રણનો ટ્રાયો થઈ ગયો ને, નિમિત્ત ઉપાદાન અને કાર્ય, નિમિત્ત ઉપાદાન ને કાર્ય. બસ એ ત્રાયોનો સંબંધ આપણને સમજાઈ જાય તો આ બધા સિદ્ધાંત સમજવા બહુ જ ઈઝી છે. ખ્યાલ આવે ને? આ સિદ્ધાંત સમજવા બહુ ઈઝી છે. જો આગળ વધીએ છીએ, 406 ક્વેશ્ચન લઈએ. હજી આમાં પણ આપણે ઉદાહરણ દ્વારા આ ટ્રાયોને જ સમજવાની કોશિશ કરીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? બીજા ઉદાહરણ લઈને જોઈએ છે. તો જો અહીંયા બનારસી દાસજીએ જે નાટક સમયસારની રચના કરી છે, એ નાટક સમયસારમાં ગુરુ શિષ્યના સંવાદના રૂપમાં નિમિત્ત ઉપાદાનની ચર્ચા કરી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે આપણે આનું થોડુંક ડિટેલમાં વાંચીએ છીએ. જો ક્વેશ્ચન 406, આ શિષ્ય પહેલા પ્રશ્ન પૂછે છે. શિષ્ય શું પ્રશ્ન પૂછે છે? ગુરુ ઉપદેશ નિમિત્ત વિન ઉપાદાન બલહીન, જ્યો નર દૂજે પાવ વિન ચલવે કો આદીન. જો આ શિષ્ય શું આર્ગ્યુમેન્ટ મૂકે છે? શિષ્યએ આર્ગ્યુમેન્ટ મૂકી કે ભાઈ ગુરુના ઉપદેશના નિમિત્ત વગર ઉપાદાન બલહીન છે, એટલે ગુરુ જ્યાં સુધી ઉપદેશ ન આપે ત્યાં સુધી શિષ્ય કેવી રીતના શીખે? ખ્યાલ આવે છે ને? તો જો શિષ્ય ગુરુના ઉપદેશ વગર શીખી નથી શકતો તો માટે નિમિત્ત જ કાર્યકારી છે, એમાં શિષ્ય શું કરે? અને એના માટે એ શિષ્ય પાછો આર્ગ્યુમેન્ટ બી આપે છે કે જેવી રીતના બે પગ હોય ચાલવા માટે, બે પગ યુનિઝનમાં ચાલે ને, પહેલો એક પગ આગળ જાય પછી બીજો જાય પછી પહેલો જાય પછી બીજો જાય, એવી રીતના. હવે કોઈને બીજો પગ જ નથી, એક જ પગ છે, તો એને ચાલવાનું અઘરું પડે છે, એ કોઈ બીજા ઉપર આધીન છે ચાલવા માટે. ખ્યાલ આવે છે ને? જો એ પહેલા આ મીનિંગને જ આપણે વાંચી લઈએ. અર્થ, ગુરુના ઉપદેશના નિમિત્ત વિના ઉપાદાન એટલે કે શિષ્ય બલહીન છે. કેમ બલહીન છે? કેમ કે જ્યાં સુધી ઉપદેશ નહીં મળે ત્યાં સુધી શિષ્ય શીખશે કેવી રીતે? જેવી રીતે કે બીજા પગ વગર માણસ ચાલી શકે નહીં, કેવી રીતના ચાલી શકે? તો શિષ્યએ આવો પ્રશ્ન મૂક્યો. ખ્યાલ આવે છે ને? શિષ્યએ આવી આર્ગ્યુમેન્ટ મૂકી. તો આ માન્યતા બરાબર છે એવો શિષ્યનો પ્રશ્ન છે. ખ્યાલ આવ્યો? તો જો હવે ઉત્તર આપે છે, હવે ગુરુ ઉત્તર આપે છે. શું ઉત્તર આપે છે? કે એ માન્યતા બરાબર નથી, એમ બતાવતા શ્રી ગુરુ દોહાથી જવાબ આપે છે. શ્રી ગુરુ, અહીંયા પોએટિક કન્વર્ઝેશન ચાલે છે. શિષ્યએ એક પોએટિક ક્વેશ્ચન પૂછ્યો તો હવે ગુરુ પણ પોએટિક આન્સર આપે છે. જો શું આપે છે? જ્ઞાન નૈન કિરિયા ચરણ દો શિવ મગધાર ઉપાદાન નિહચે જહા તહા નિમિત્ત વ્યવહાર. જો શું કે છે? જ્ઞાન નૈન કિરિયા ચરણ દો શિવ મગધાર. જો એક એક શબ્દ આપણે વાંચીએ તો શબ્દના મીનિંગ તો સમજાઈ જાય ને આપણને, કઈ બહુ અઘરું નથી. જ્ઞાન નૈન, જ્ઞાન રૂપી નેત્ર, બરાબર. કિરિયા ચરણ એટલે ક્રિયા, એ ચારિત્ર છે. અને દો શિવ મગધાર, દો એટલે બે, શિવ મગધાર બે મળીને મોક્ષ માર્ગ બને છે. જો કયા બે કે છે? અર્થ, સમ્યક દર્શન અને જ્ઞાન રૂપ નેત્ર. જો એક પાર્ટીમાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન લઈ લીધા અને એને નેત્રનું એક્ઝામ્પલ આપ્યું, અને સ્થિરતા રૂપ ચરણ, આ સ્થિરતા એટલે કે લીનતા ચારિત્ર, એને બીજી પાર્ટી લીધી, એને બીજી પાર્ટી ઉભી કરી, એ બંને મળીને મોક્ષ માર્ગ જાણ્યો. એ બંને મળીને મોક્ષ માર્ગ બનાવ્યો. બનાવ્યો એટલે કે એ બે મળીને કમ્પ્લીટ ધ મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર કમ્પ્લીટ ધ મોક્ષ માર્ગ, એ બે મળીને મોક્ષ માર્ગ થયો. હવે આ મોક્ષ માર્ગમાં તો ત્રણ જ વસ્તુ આવી, તો પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને ચારિત્ર, અથવા સમ્યક દર્શન ને જ્ઞાન એ એક અને સમ્યક ચારિત્ર એ બીજું. તો આમાં હવે દેવશાસ્ત્ર ગુરુ આદિ ક્યાં આવ્યા? ખ્યાલ આવે છે ને? આટલામાં તો મોક્ષ માર્ગ પૂરો થઈ ગયો. તો જ્યાં આ ઉપાદાન છે, આ ઉપાદાન ત્રણ જે કીધા ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, જ્યાં આ ઉપાદાન રૂપ નિશ્ચય કારણ હોય છે ત્યાં નિમિત્ત રૂપ વ્યવહાર કારણ હોય છે જ. જ્યાં આ ત્રણ ભેગા થયા અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું એટલે કે એને મોક્ષ માર્ગ પ્રગટ થયો, તો બીજા જે નિમિત્ત કારણો છે એને ગોતવા જવા પડતા નથી, એ હોય જ છે. ખ્યાલ આવે છે ને? હોય જ છે. જો ભાવાર્થ જોઈએ એ જ અહીંયા સમજાવે છે. ઉપાદાન તે નિશ્ચય અર્થાત સાચું કારણ છે, નિમિત્ત તો માત્ર વ્યવહાર અર્થાત ઉપચાર કારણ છે. સાચું કારણ નિમિત્ત નથી, તેથી તો તેને અકારણવત એટલે કે અહેતુવત કહ્યું છે. નિમિત્તને કેવું કીધું છે? અહેતુવત, અકારણવત, બિલકુલ કરતા નથી, કાર્યમાં એનું ઝીરો કોન્ટ્રીબ્યુશન છે. તેને ઉપચાર એટલે કે આરોપિત કારણ એટલા માટે કહ્યું છે કે તે ઉપાદાનનું કાંઈ કાર્ય કરતું કરાવતું નથી. ખ્યાલ આવે છે ને? એ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ પણ કરતું કે કરાવતું નથી, માટે એને ઉપચારથી કહેવામાં આવે છે. ખાલી કહેવા પૂરતું કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? છતાં કાર્યના સમયે તેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે તે કારણે ઉપચાર માત્ર કહ્યું છે. જો એકચ્યુઅલી તો આવો ઉપચાર આવવાની જરૂરત જ નથી. જો હવે થોડીક બીજી વાત કરું છું, એકચ્યુઅલી તો જયારે કાર્ય થયું તો એ કાર્ય જેમાં થયું એને જ કારણ કહેવું જોઈએ, બીજા કારણની જરૂરત જ નથી. જેણે કાર્ય કર્યું જ નથી એને ખોટે ખોટું કહેવાની જરૂરત જ શું છે? ખ્યાલ આવે છે ને? એકચ્યુઅલી તો એવું જ થયું ને કે ભાઈ આમાં નિમિત્તે કાર્ય કર્યું જ નથી, પણ એને ખોટે ખોટું ખાલી કહી દેવામાં આવે છે કે હા ભાઈ જા તું પણ ખુશ થા, તે પણ કાર્ય કરી. એવું સેના માટે કરવામાં આવે છે? કે મિથ્યા દ્રષ્ટિ જીવો જે સંસારમાં બધા છે, એ મિથ્યા દ્રષ્ટિ જીવોને અનાધિકાળથી બે પદાર્થ જોડીને બોલવાની આદત છે. ખ્યાલ આવે છે ને? એ મિથ્યા દ્રષ્ટિ જીવોને અનાધિકાળથી જે કારણ નથી એને પણ બે પદાર્થ જોડીને બોલવાની આદત છે. માટે કોઈ પર્સનને સમજાવવું હોય તો એને એની ભાષામાં સમજાવવું પડે ને. કોઈ પર્સનને આપણે સમજાવવું હોય, આપણે આપણી ભાષા બોલ્યા કરીએ અને એને આપણી ભાષા સમજાતી જ ન હોય તો એને સમજાય કેવી રીતે? તો એને તો એની ભાષામાં અથવા ઇશારાથી સમજાવવું પડે. બસ એવી જ રીતે અહીંયા જ્ઞાની ધર્માત્માઓ આપણને આપણી ભાષામાં સમજાવવા માટે નિમિત્ત પર ખાલી આરોપ આપીને સમજાવે છે. ખ્યાલ આવે છે ને? કે ભાઈ આટલું સમજો, પછી આગળ એમ પણ કહેશે કે નિમિત્ત કંઈ કરતા નથી. જેવી રીતના આપણે ઉપર દેવશાસ્ત્ર ગુરુનું વાંચ્યું ને કે ભાઈ દેવશાસ્ત્ર ગુરુ અથવા જ્ઞાની ધર્માત્માનો ઉપદેશ મળ્યો તો એનાથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું. હવે અત્યાર સુધી જીવ દેવશાસ્ત્ર ગુરુનો ઉપદેશ જ નહોતો સાંભળતો, સાવ બહારમાં રખડપટ્ટી કરતો હતો. માટે જ્ઞાની ધર્માત્માએ કીધું કે ભાઈ જે આ દેવશાસ્ત્ર ગુરુનો ઉપદેશ સાંભળશે એને જ સમ્યક દર્શન પ્રાપ્ત થશે. તો એ કહેવાનું પ્રયોજન શું હતું? કે પેલો જે બહાર સાવ રખડપટ્ટી કરતો હતો એને અંદર તો લઈ આવે, દેવશાસ્ત્ર ગુરુ સુધી તો લઈ આવે, એ સાંભળતો તો થાય. હવે એકવાર સાંભળતો થશે પછી એને બીજું સત્ય ઉદ્ઘાટિત કરશે કે ભાઈ એકચ્યુઅલી કઈ દેવશાસ્ત્ર ગુરુથી થતું નથી. ખ્યાલ આવે છે ને? પણ જે સાવ બહાર હતો એને જ કહી દીધું હોય દેવશાસ્ત્ર ગુરુ થતું નથી તો એ બિચારો આવે બી નહીં અંદર, સાંભળવા જ ન આવે તો એને સત્ય ક્યારે ખબર જ ન પડે. ખ્યાલ આવે છે ને? એટલે આ જીવને સત્ય સમજાવવા માટે આવી રીતના વ્યવહારથી ઉપદેશ કરે છે. ઘણી જગ્યાએ એમ કહે છે ને વ્યવહાર એ નિશ્ચયનું કારણ છે. તો એ કારણ શું કામ કહેવામાં આવે છે? એ પણ ખાલી ઉપચારની ભાષા છે, ખરેખર કંઈક વ્યવહાર નિશ્ચયનું કારણ નથી. પણ એ નિશ્ચય સુધી પહોંચાડવા માટે એક વ્યવહારથી જીવને અંદર લાવે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો અહીંયા ભાવાર્થ શું કહે છે, ઉપાદાન તે નિશ્ચય અર્થાત સાચું કારણ છે, નિમિત્ત તો માત્ર વ્યવહાર અથવા ઉપચાર કારણ છે, સાચું કારણ નથી. તેથી તો તેને અકારણવત એટલે કે અહેતુવત કહ્યું છે, નિમિત્તને અકારણવત કીધું છે. તેને ઉપચાર એટલે કે આરોપિત કારણ એટલા માટે કહ્યું કે તે ઉપાદાનનું કાંઈ કરતું કરાવતું નથી, છતાં કાર્યના સમયે તેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે માટે એને ઉપચાર માત્ર કહ્યું. સમ્યક જ્ઞાન અને ચારિત્ર રૂપ લીનતાને મોક્ષ માર્ગ જાણો એવું કહ્યું, તેમાં શરીરાશ્રિત ઉપદેશ ઉપવાસાદી ક્રિયા અને શુભ રાગ રૂપ વ્યવહારને મોક્ષ માર્ગ ન જાણો એ વાત આવી જાય છે. જો અહીંયા આચાર્ય ભગવાને શું કીધું, આચાર્ય ભગવાને તો ખાલી બેની જ વાત કરી કે સમ્યક દર્શન જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે, પતી ગયું બધું આવી ગયું એમાં. ખ્યાલ આવે છે ને? આચાર્ય ભગવાન તો બે કડી લખે તેમાં વધારે ડિટેલ ક્યાં સમજાવે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે જ્યાં સમ્યક દર્શન અને જ્ઞાન અને ચારિત્ર અને મોક્ષ માર્ગ કીધું તો હજી બાકીના બધા જે સો કોલ્ડ ધર્મ ક્રિયા કહેવામાં આવે છે, દેવશાસ્ત્ર ગુરુની પૂજા, ઉપવાસ આદિ ક્રિયાઓ, શરીરાશિત ઉપદેશ આદિ સાંભળવો, ખ્યાલ આવે છે ને, આ બધું એ શુભ રાગ રૂપ શુભ વિકલ્પ રૂપ ક્રિયા જ હોવાથી ખરેખર એનાથી સમ્યક દર્શન આદિની પર્યાય ઉત્પન્ન નથી થતી. સમ્યક દર્શનની ઉત્પન્ન પર્યાય ઉત્પન્ન કેનાથી થાય છે? કે આત્માના આશ્રય કરવાથી, પોતાના જ આત્માથી એ કાર્ય થાય છે. કેમ કે પર્યાય કોની છે સમ્યક દર્શન પર્યાય? જીવની કે દેવશાસ્ત્ર ગુરુની? જીવની છે ને, જીવની પર્યાય હોવાને કારણે જે દ્રવ્યની પર્યાય છે તો તે જ દ્રવ્યમાં ઉત્પન્ન થશે ને, તે જ દ્રવ્યની યોગ્યતાથી ઉત્પન્ન થશે કે નહીં. માટે જે કાર્ય થયું મોક્ષ માર્ગના શરૂઆતનું, સમ્યક દર્શનની પર્યાય પ્રાપ્ત કરવાનું અથવા રત્નત્રય પ્રાપ્ત કરવાનું જે કાર્ય થયું તે જીવ દ્રવ્યમાં થયું. માટે જીવ દ્રવ્ય ખરેખર ઉપાદાન. તો જીવ દ્રવ્ય ઉપાદાન તો આ બાકીની બધી બાહ્ય ક્રિયાઓ નિમિત્ત કારણ છે અથવા વ્યવહાર છે. એને ખાલી કહેવા માટે એમ કીધું તું કે ભાઈ આનાથી કાર્ય થશે, એમાં આવી ગયું. ખ્યાલ આવે ને, એમાં આવી ગયું. જો આગળ પછી ગુરુદેવ બીજો શું ઉપદેશ આપે છે આચાર્ય ભગવાન, ઉપાદાન નિજ ગુણ જહા તહા નિમિત્ત પર હોય, ભેદ જ્ઞાન પરવાન વિધિ વિરલા બુજે કોઈ. શું કહે છે કે જ્યાં ઉપાદાન નિજ ગુણ અથવા નિજ શક્તિ રૂપ છે ત્યાં પર નિમિત્ત હોય છે. તહા પર નિમિત્ત, તહા નિમિત્ત પર, ત્યાં પર પદાર્થ અથવા જ્યાં નિજ શક્તિ ઉપાદાન છે ત્યાં બીજા સર્વ અન્ય પર પદાર્થ નિમિત્ત છે. આવું આમ ભેદ વિજ્ઞાન પ્રમાણ વિધિ એ સિદ્ધાંત છે અને એવું કોઈ વિરલા જ સમજે છે. ખ્યાલ આવે છે ને, કોઈ વિરલાને જ આવું એક તો પહેલા સાંભળવા મળે છે. ગુરુદેવશ્રી હંમેશા કે ભાઈ આવી વાત તો દિગંબર જૈન ધર્મ સિવાય બીજે ક્યાંય સાંભળવા મળતી નથી. અને એવા તો કેટલા વિરલ લોકો છે, કેટલા ઓછા લોકો છે જેની આવી વાત કાને સાંભળવા મળે છે. ખ્યાલ આવે છે ને, તો ઘણા પુણ્ય હોય ત્યારે તો આવી વાત સાંભળવા મળે, ઘણા પુણ્ય એનાથી વધારે હોય ત્યારે આવી વાત સમજાય, એનાથી ઘણા વધારે પુણ્ય હોય તો આવી વાત રૂચિમાં બેસે કે ભાઈ ના આ ગમે છે આ વાત. ખ્યાલ આવે છે કે નહીં. જો શું કે છે, જ્યાં નિજ શક્તિ ઉપાદાન છે ત્યાં બધા પર પદાર્થ નિમિત્ત છે. આવી ભેદ વિજ્ઞાનની વિધિ જે સમજે છે એ આવા સિદ્ધાંતને સમજવા વાળા વિરલ લોકો હોય છે. જો ભાવાર્થ, જ્યાં ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં ત્યાં નિયમથી નિમિત્ત હોય જ છે. જો જ્યાં ઉપાદાનને યોગ્યતા તૈયાર થઈ ગઈ અને કાર્ય થવાનું છે તો વિશ્વમાં તો અનંત દ્રવ્યો છે, તો આ દ્રવ્યની આજુબાજુ બીજા દ્રવ્ય ત્યારે હશે કે નહીં? હશે જ ને. અને જો બીજા દ્રવ્ય આજુબાજુ હશે જ તો એને નિમિત્તનો આરોપ આપી દેવામાં આવશે. ખ્યાલ આવે છે ને. અને યોગ્ય નિમિત્ત જ હશે, ગમે તે આજુબાજુવાળા નિમિત્ત નહીં હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો જ્યાં ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિયમથી નિમિત્ત હોય જ છે. નિમિત્તની રાહ જોવી પડે તેવું હોતું જ નથી. અને નિમિત્તને એમ મેળવી શકીએ છીએ એવું પણ હોતું નથી કે ભાઈ પહેલા નિમિત્તને જમા કરીને રાખીએ એટલે આપણી યોગ્યતા તૈયાર થઈ જશે. ખ્યાલ આવે છે ને. સદગુરુને ગોતી લઈએ, સાચા દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ કરી લઈએ, એમનો ઉપદેશ સાંભળી લઈએ, પણ તત્વ વિચાર નહીં કરશું. તત્વ વિચાર તો પછી કરશું, પહેલા આ બધું તો જમા કરી લઈએ તો કાર્ય થઈ જશે. બિલકુલ નહીં થાય. ભ્રમમાં બિલકુલ ન રહેવું જોઈએ. ખ્યાલ આવે છે ને. જ્યાં જીવ તત્વ વિચાર આદિ કરે છે તો એને આજુબાજુના બધા સંયોગો ઓટોમેટિકલી એવા અનુકૂળ પ્રાપ્ત થાય છે કે જેના પર નિમિત્ત થવાનો આરોપ અપાઈ શકે છે. હા, મહાવીર ભગવાનનું ફેમસ એક્ઝામ્પલ છે ને, જ્યાં એમને સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થવાનું હતું તો આકાશ માર્ગમાંથી પણ મુનિરાજો નિમિત્ત તરીકે આવે છે. એટલે નિમિત્તની રાહ જોવી પડતી નથી. નિમિત્તની રાહ જોવી પડે છે યા તેને હું લાવી શકું એવી માન્યતા પર પદાર્થોમાં અભેદ બુદ્ધિ અર્થાત અજ્ઞાન સૂચક છે. જ્યાં હું નિમિત્તને લયાવું એટલે હું પર પદાર્થમાં કંઈક કરી નાખું એવી બુદ્ધિ જ્યાં થઈ તો એ તો મિથ્યા તો ત્યાં જ થઈ ગયું ને, એટલે અજ્ઞાનનું સૂચક છે. અને જ્યાં હું મારા ઉપાદાનમાં જ કાર્ય કરું, મારા જ જીવમાં હું કાર્ય કરું એવી બુદ્ધિ જ્યાં થઈ અને અન્ય પદાર્થો પોતપોતાનું કાર્ય કરે છે એવી બુદ્ધિ જ્યાં થઈ, આ ભેદ બુદ્ધિ થઈ. અને આ ભેદ બુદ્ધિ જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું કારણ છે. ઉપાદાન અને નિમિત્ત બંને અસહાય રૂપ સ્વતંત્ર છે એ તેમની મર્યાદા છે. ખ્યાલ આવે ને. બે સ્વતંત્ર દ્રવ્ય છે. આગળ આચાર્ય ભગવાન શું કહે છે, ઉપાદાન બલ જહાં તહાં નહીં નિમિત્ત કો દાવ, એક ચક્ર સો રથ ચલે રવિ કો યહે સ્વભાવ. જો જ્યાં ઉપાદાનનું બળ છે, નિમિત્ત હોય છે, પર જ્યાં ઉપાદાનનું બળ છે ત્યાં નિમિત્ત જરૂર હોય છે, પરંતુ નિમિત્તનો કાર્ય કરવામાં કાંઈ પણ દાવ એટલે કે બળ નથી. આ સિદ્ધાંત તો આપણે ઘણી વાર વાંચ્યો સાંભળ્યો છે ને. જો હવે અહીંયા બનારસીદાસજી પોતે જ અહીંયા કહી દે છે, આચાર્ય નહીં બનારસીદાસજી કહે છે. શું કહે છે કે જ્યાં નિમિત્ત ઉપાદાન સ્વયં પોતાની રીતે કાર્ય કરે છે ત્યાં નિમિત્ત ભલે હાજર હોય પણ નિમિત્ત કાર્ય કરવામાં કાંઈ જ કાર્યકારી નથી. જેવી રીતના એક ચક્રથી સૂર્યનો રથ ચાલે છે એવો એનો સ્વભાવ છે. આગળ કીધું હતું ને કે ભાઈ બે પગ હોવા જોઈએ ચાલવા માટે, એક પગ વાળો કેવી રીતના ચાલે, તો એના ઉત્તરમાં બનારસીદાસજી અહીંયા જવાબ આપે છે કે ભાઈ જેવી રીતના એક ચક્રથી સૂર્ય વિમાન ચાલે છે એવી રીતના ઉપાદાનથી પણ કાર્ય થાય છે, નિમિત્તની જરૂર પડતી નથી, હાજર છે પણ જરૂરત નથી, એના પર ફક્ત આરોપ અપાય છે. તેમ પ્રત્યેક કાર્ય ઉપાદાનની યોગ્યતાથી જ થાય છે. જો આવી રીતના આપણે 404 થી 406 ક્વેશ્ચન આજે જોયા. આગળ 407માં પણ બનારસીદાસજી આવી જ રીતે શિષ્ય અને ગુરુના સંવાદના રૂપે નિમિત્ત ઉપાદાનની જ આગળ ચર્ચા કરે છે, એ આપણે આગળના ક્લાસમાં જોશું. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દે તું ડો. બોલો જીનવાણી માત નો જય હો. જય જીનેન્દ્ર બધાને.